શરૂઆતનું વર્ણન, શરૂઆતનું વર્ણન. એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની વાત કરવાના છીએ જે લેટિન અમેરિકન સાહિત્યના શું કહેવાય પાયાના પથ્થર ગણાય,
જેમણે પોતાની કલમથી ખરેખર દુનિયાને હચમચાવી દીધી. મારિયો વર્ગાસ લિયોસા.
બરાબર. પેરુવિયન સ્પેનિશ નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર અને 2010ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કાર વિજેતા.
હા, અને એમની ઓળખ માત્ર નોબેલ પુરસ્કાર પૂરતી નથી. તેઓ લેટિન અમેરિકન બૂમ, જે 1960-70ના દાયકામાં આવ્યું, એના મુખ્ય પ્રણેતાઓમાંના એક હતા. આજે એ પેઢીના કદાચ છેલ્લા મોટા લેખક હયાત છે.
અને એમનું કામ એટલે સત્તાના માળખા, વ્યક્તિનો સંઘર્ષ, બળવો, પરાજય, આ બધાનું અદ્ભુત ચિત્રણ. આપણે આજે એ સમજવાનો પ્રયાસ કરીશું કે એમની કૃતિઓ, એમનું જીવન આપણને શું શીખવે છે
સમાજ અને મનુષ્ય સ્વભાવ વિશે. અને એમની જે લખવાની શૈલી છે, જે જટિલતા છે, એ કેવી રીતે આ વિષયોને વધુ ઊંડાણ આપે છે એ પણ જોઈશું. તો શરૂઆત કરીએ એમના સમય અને સંદર્ભથી.
હા, એ જરૂરી છે, કારણ કે કોઈપણ લેખક શૂન્યાવકાશમાં નથી લખતો. વર્ગાઝ લિયોસાનો જન્મ 1936માં પેરુના અરેકિપામાં થયો. એ સમય કેવો હતો?
અરે બાપરે, દુનિયાભરમાં ભારે ઉથલપાથલનો સમય હતો. વિચારો, 1936 એટલે સ્પેનમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું હતું, યુરોપમાં બીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા,
અને લેટિન અમેરિકા,
ત્યાં પણ સ્થિતિ ગંભીર હતી. ઘણી જગ્યાએ લશ્કરી સરમુખત્યારશાહી હતી. એક તરફ ફાસીવાદનો ઉદય, બીજી તરફ સામ્યવાદનું આકર્ષણ, અને વળી ઉદાર લોકશાહીના સંઘર્ષો, મતલબ વિચારોનું એક મોટું યુદ્ધ ચાલી રહ્યું હતું.
અને આ જ માહોલમાં પેલો લેટિન અમેરિકન બૂમ આકાર લઈ રહ્યો હતો, ખરું ને? 60 અને 70ના દાયકામાં.
બિલકુલ. ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્યુએઝ, હુલિયો કોર્તાઝાર, કાર્લોસ ફુએન્ટેસ અને વર્ગાસ લિયોસા, આ બધા સમકાલીન હતા. યુરોપિયન અને અમેરિકન આધુનિકતાવાદીઓ જેમ કે ફોકનર, ફ્લોબેર, જોઇસ, એ બધાનો પ્રભાવ હતો એમના પર.
પણ એમણે એ પ્રભાવને પોતાની રીતે, પોતાના ખંડની વાસ્તવિકતા કહેવા માટે વાપર્યો.
સાચી વાત. અને એ સમયમાં રાજકારણ બહુ કેન્દ્રમાં હતું. ક્યુબન ક્રાંતિ થઈ હતી 1959માં. દક્ષિણ અમેરિકામાં લશ્કરી શાસનનો દોર હતો. બુદ્ધિકોમાં ક્રાંતિનો ઉત્સાહ પણ હતો અને રાજકીય ચર્ચાઓ ગરમ રહેતી. સાહિત્યને પણ એક પ્રકારની રાજકીય સક્રિયતા જ ગણવામાં આવતી.
એટલે વર્ગાસ લિયોસા માટે રાજકારણ એ માત્ર બેકગ્રાઉન્ડ નહોતું, પણ એમના લેખનનો મુખ્ય હિસ્સો હતો.
હા, અને એમાં પણ ખાસ કરીને બાર્સોલોનાના પ્રકાશકો જેમ કે સેક્સ્ટોર વરહાલ અને મુન્દો નુએવો જેવી પત્રિકાઓનો મોટો ફાળો હતો આ બૂમને વિશ્વ સુધી પહોંચાડવામાં.
ચાલો હવે એમના અંગત જીવન તરફ થોડું વળીએ. એમના બાળપણમાં જ એક મોટો વળાંક આવ્યો હતો, નહીં?
હા, બહુ મોટો. એમનો જન્મ તો અરેકિપામાં, પણ શરૂઆતના વર્ષો બોલિવિયામાં કોચાબામ્બામાં વીત્યા, માતા અને નાના નાની સાથે. એમને એમ જ કહેવામાં આવ્યું હતું કે એમના પિતા મૃત્યુ પામ્યા છે.
ઓ, 10 વર્ષ સુધી આ જ માનતા હતા?
હા, અને પછી 10 વર્ષની ઉંમરે અચાનક એમના પિતા પાછા આવ્યા. પરિવાર લીમા શિફ્ટ થયો. આ એમના માટે આઘાતજનક હતું.
કેમ? પિતા સાથેનો સંબંધ કેવો રહ્યો?
અત્યંત કડક, સત્તાવાદી અને કહેવાય છે કે હિંસક પણ. આ અનુભવે મને લાગે છે કે વર્ગાસ લિયોસાના મનમાં સત્તા પ્રત્યે, ખાસ કરીને કોઈપણ પ્રકારની મનસ્વી સત્તા પ્રત્યે, ઊંડો અણગમો અને અવિશ્વાસ પેદા કર્યો.
અને પેલી વાત કે સત્ય હંમેશા સીધું નથી હોતું, એ પણ કદાચ અહીંથી જ શરૂ થયું હશે. સત્તાવાર કથન અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ.
ચોક્કસ. અને પેલો મચિઝમો, પુરુષ પ્રધાનતા, એના પ્રત્યે પણ એમને નફરત થઈ ગઈ હતી. પછી તો એમના પિતાએ એમની સાહિત્ય પ્રત્યેની રુચિ જોઈને એને દબાવી દેવા માટે શું કર્યું ખબર છે?
શું?
એમને લીમાની લિયોન્સિયો પ્રાડો મિલિટરી એકેડેમીમાં મૂકી દીધા. વિચાર તો કરો.
બાપરે, સારેત્ય છોડાવવા માટે મિલિટરી સ્કૂલમાં! કેવી વક્રોક્તિ!
વક્રોક્તિ જ ને, પણ થયું એવું કે આ કઠોર અનુભવ જ એમની પહેલી સુપરહિટ નવલકથા ધ ટાઈમ ઓફ ધ હીરો 1963નો આધાર બન્યો. એટલે પિતા જે દબાવવા માંગતા હતા, એણે તો ઉલટાનો લેખકને વધુ સામગ્રી આપી દીધી.
ખરેખર અદ્ભુત.
પછી યુનિવર્સિટીમાં સાહિત્ય અને કાયદો ભણ્યા. માર્ક્સવાદ તરફ પણ થોડો ઝોક રહ્યો શરૂઆતમાં.
હા, સાન માર્કોસ યુનિવર્સિટીમાં, પછી સ્કોલરશિપ પર યુરોપ ગયા. પહેલા મેડ્રિડ, પછી પેરિસ. ફ્રાન્કોના શાસન હેઠળનું સ્પેન જોયું. પેરિસ તો ત્યારે લેટિન અમેરિકન દેશનિકા લેખકોનું હબ હતું. ત્યાં રેડિયો ફ્રાન્સમાં નોકરી પણ કરી અને સાર્ત્ર, ફોકનર, ફ્લોબેર જેવા લેખકોનો ઊંડો અભ્યાસ કર્યો.
અને અંગત જીવન એવા પણ નાટકીય વળાંકો હતા.
હા, 19 વર્ષની ઉંમરે એમનાથી મોટી ઉંમરના એમના કાકીના બહેન હતા જુલિયા ઉર્કિદી, એમની સાથે લગ્ન કર્યા. એ સંબંધ 1964 સુધી ચાલ્યો અને આ અનુભવ પરથી જ એમણે પેલી પ્રખ્યાત નવલકથા લખી, આંટ જુલિયા એન્ડ ધ સ્ક્રિપ્ટ રાઇટર.
ઓ, આ એ જ નવલકથા છે.
હા, અને પછી 1965માં એમણે એમના પિતરાઈ બહેન પેટ્રિશિયા લ્યોસા સાથે લગ્ન કર્યા, જેમનાથી એમના 3 સંતાનો છે. એટલે જીવન અને કલા સતત એમની બાબતમાં એકબીજામાં ભળતા રહ્યા છે.
હવે આવીએ એમના મુખ્ય વિચારો અને સાહિત્યિક પ્રદાન પર. એમની જે ટેકનિકલ નવીનતા છે એ બહુ વખણાય છે, પણ એ જાદુઈ વાસ્તવવાદથી કેમ દૂર રહ્યા જે એમના ઘણા સમકાલીનોએ અપનાવ્યો હતો?
સારો સવાલ છે. વર્ગાઝ લ્યોસા હંમેશા વાસ્તવવાદના પક્ષમાં રહ્યા, પણ એમનો વાસ્તવવાદ સીધો સાધો નહોતો. એ માનતા હતા કે વાસ્તવિકતા એટલી બધી જટિલ છે, એટલી બધી ગૂંચવણભરી છે કે એને પકડવા માટે સાહિત્યમાં પણ અત્યાધુનિક ઓજારો વાપરવા પડે.
એટલે જ પેલી બહુવિધ દૃષ્ટિકોણ, સમયરેખા તોડી નાખવી અને શું કહેવાય એને, કમ્યુનિકેટિંગ વેસલ્સ.
હા બરાબર, કમ્યુનિકેટિંગ વેસલ્સ એમની ખાસ ટેકનિક હતી. એમાં એ શું કરે કે બે અલગ અલગ કથાનકો, જે કદાચ જુદા જુદા સમયે કે સ્થળે બનતા હોય, એમને એક જ ફકરામાં કે વાક્યમાં એવી રીતે ભેળવી દે કે એકની અસર બીજા પર પડે, એકનો અર્થ બીજાથી બદલાય. જાણે બે પાત્રોમાં પાણી ભર્યું હોય અને એક નળીથી જોડી દો તો લેવલ સરખું થઈ જાય, એવું કંઈક.
ઓહો, રસપ્રદ. આનાથી ભૂતકાળ, વર્તમાન કે જુદા પાત્રો વચ્ચેના છુપાયેલા જોડાણો દેખાઈ આવે એમ.
બિલકુલ. અને આ બધું કરીને પણ એમનો હેતુ તો વાસ્તવિકતાની નજીક જ જવાનો જ હતો. એટલે જ એમણે પેલી વિશ્વસનીય જૂઠાણા, કન્વિન્સિંગ લાઈઝની વાત કરી.
હા, એ સમજાવો ને જરા, વિશ્વસનીય જૂઠાણા.
એમનો કહેવાનો મતલબ એ હતો કે સાહિત્ય કંઈ ફોટોગ્રાફી નથી કે સીધી વાસ્તવિકતા બતાવી દે. એ કલ્પનાનો ઉપયોગ કરે છે, જૂઠાણા ઘડે છે. પણ એક સારો લેખક એવા જૂઠાણા ઘડે છે જેટલા વિશ્વસનીય હોય કે આપણે એને સાચા માની લઈએ, અને એ કાલ્પનિક દુનિયામાં પ્રવેશ કરીને આપણે આપણી પોતાની અસલી દુનિયાના ઊંડા સત્યોને વધુ સારી રીતે સમજી શકીએ.
વાહ, એટલે કલ્પના દ્વારા સત્ય સુધી પહોંચવાનો રસ્તો, અને એમનો પેલો ટોટલ નોવેલનો આદર્શ, સંપૂર્ણ નવલકથા.
હા, એ એમની એક મોટી મહત્વાકાંક્ષા હતી કે એક નવલકથામાં કોઈ સમાજનું સમગ્ર ચિત્ર આવી જાય. એનો ઇતિહાસ, રાજકારણ, સંસ્કૃતિ, લોકોના સંબંધો, એમની ભાષા, બધું જ. જાણે એક આખો યુગ એક પુસ્તકમાં સમાઈ જાય.
શું કોઈ નવલકથામાં એવું શક્ય બને?
ખૂબ મુશ્કેલ છે. પણ એમની જે નવલકથા છે, કન્વર્સેશન ઇન ધ કથેડ્રલ 1969, એ આ આદર્શની ખૂબ નજીક પહોંચે છે એવું મનાય છે. એમાં ઓડ્રિયાની સરમુખત્યાર શાહી હેઠળનું પેરું, એનું નૈતિક અને રાજકીય પતન બહુ જ બારીકાઈથી અને મોટા કેનવાસ પર ચિત્ર્યું છે.
અને એમના મુખ્ય વિષયો તો આપણે આગળ વાત કરી એમ, સત્તા, ભ્રષ્ટાચાર, કટ્ટરવાદ.
હા, કટ્ટરવાદ પછી એ ડાબેરી હોય કે જમણેરી, એ બંનેના ભયસ્થાનો એમણે બતાવ્યા. વ્યક્તિ વિરુદ્ધ સિસ્ટમનો સંઘર્ષ, હિંસા, રાજકીય અને વ્યક્તિગત બંને, પુરુષ પ્રધાન સમાજની સમસ્યાઓ, પરંપરા અને આધુનિકતાનો ટકરાવ, આ બધું જ એમના લેખનમાં કેન્દ્રસ્થાને રહ્યું.
અને એમણે રાજકીય નવલકથાને એક નવી દિશા આપી એમ કહી શકાય. કોઈ વિચારધારાનો પ્રચાર કર્યા વગર રાજકીય મુદ્દાઓને ઊંડાણપૂર્વક ચર્ચા.
ચોક્કસ. એ માનતા હતા કે સાહિત્યનું કામ જવાબ આપવાનું નથી, પણ સવાલ પૂછવાનું છે, અસ્વસ્થતા પેદા કરવાનું છે, પરિવર્તન માટેની ભૂખ જગાડવાનું છે. એટલે જ એમણે કહ્યું હતું કે સાહિત્ય એ આગ છે, અને લેખકે માત્ર રૂમમાં બેસીને લખવાનું નથી, પણ જાહેર જીવનમાં પણ સક્રિય થવું જોઈએ.
એમની કૃતિઓની વાત કરીએ તો શરૂઆત ધમાકેદાર થઈ હતી. ધ ટાઈમ ઓફ ધ હીરો 1963, પેલી મિલિટરી એકેડેમીવાળી નવલકથા, પેરુમાં તો હોબાળો મચી ગયો હતો ને.
હા, લશ્કરી અધિકારીઓ એટલા ગુસ્સે થયા કે એમણે પુસ્તકની નકલો જાહેરમાં બાળી નાખી હતી, પણ આનાથી તો પુસ્તકને ઉલટાની પ્રસિદ્ધિ મળી ગઈ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ. એણે લશ્કરની અંદર ચાલતા ભ્રષ્ટાચાર, હિંસા અને દંભને ઉજાગર કરી દીધા હતા.
પછી આવી ધ ગ્રીન હાઉસ 1966. એ તો સંરચનામાં વધુ જટિલ હતી એમ કહેવાય છે.
હા હા, એમાં પેરુના જુદા જુદા વિસ્તારો, એમેઝોનનું જંગલ, રણ, શહેર અને અલગ અલગ સમયગાળાની વાર્તાઓને એમણે ગૂંથી લીધી હતી. એના માટે એમને રોમુલો ગેલેગોસ પુરસ્કાર પણ મળ્યો હતો.
અને પછી 1969માં આવી કન્વર્સેશન ઇન ધ કેથેડ્રલ, જેને ઘણા એમની શ્રેષ્ઠ કૃતિ ગણે છે. એની શરૂઆત જ પેલી લાઇનથી થાય છે, ક્યાં ચોક્કસ ક્ષણે પેરુ બરબાદ થઈ ગયું.
આહા, શું લાઇન છે! એ માત્ર એક દેશ વિશેનો સવાલ નથી, પણ કોઈપણ સમાજના નૈતિક પતન વિશેનો સાર્વત્રિક સવાલ બની જાય છે. એ નવલકથા વાંચવી સહેલી નથી એની જટિલતાને કારણે, પણ એ સરમુખત્યારશાહી કેવી રીતે સમાજના તાણાવાણાને નષ્ટ કરે છે એનું ખરેખર માસ્ટરપીસ ચિત્રણ છે.
પણ એમણે માત્ર આવી ગંભીર જટિલ નવલકથાઓ જ નથી લખી, વ્યંગ અને હાસ્યનો પણ ઉપયોગ કર્યો છે, ખરું ને? જેમ કે કેપ્ટન પેન્ટોજા એન્ડ ધ સ્પેશિયલ સર્વિસ 1973.
બરાબર, એમાં લશ્કરી અને સરકારી તંત્રની જે અમલદારશાહી હોય એની વાહિયાતતા પર જબરદસ્ત કટાક્ષ છે. અને પેલી એન્ટ જુલિયા એન્ડ ધ સ્ક્રિપ્ટ રાઇટર 1977, એ તો અર્ધ આત્મકથનાત્મક છે, જેમાં પ્રેમ સંબંધ અને રેડિયો સોપ ઓપેરાની દુનિયાને ભેળવી દીધી છે.
અને ઐતિહાસિક નવલકથાઓ પણ હતી, જેમ કે ધ વોર ઓફ ધી એન્ડ ઓફ ધ વર્લ્ડ 1981.
હા, એ 19મી સદીના બ્રાઝિલમાં થયેલા કાનુડોસ બળવા પર આધારિત છે. ધાર્મિક કટ્ટરતા અને તર્ક વચ્ચેનો સંઘર્ષ એમાં કેન્દ્રમાં છે. ખૂબ જ મોટી અને મહત્વાકાંક્ષી નવલકથા છે. અને પછી ધ સ્ટોરી ટેલર 1987, જેમાં પશ્ચિમી સંસ્કૃતિ અને એમેઝોનની આદિવાસી સંસ્કૃતિ વચ્ચેના સંબંધો અને વાર્તા કહેવાના મહત્વ પર વાત છે.
અને છેલ્લે જેની ખૂબ ચર્ચા થઈ, ધ ફીસ્ટ ઓફ ધ ગોટ 2000, ડોમિનિકન રિપબ્લિકના સરમુખત્યાર ટ્રુહિલો વિશે.
હા, એ તો એક રાજકીય થ્રિલર જેવી છે. ટ્રુહિલોના શાસનના છેલ્લા દિવસો અને એની અસર લોકો પર કેવી પડી એનું મનોવૈજ્ઞાનિક ચિત્રણ છે. નિરંકુશ સત્તાનું સ્વરૂપ કેવું ભયાનક હોઈ શકે એ આ નવલકથા બતાવે છે. એટલે જુઓ, એમની રેન્જ કેટલી વિશાળ છે.
એમના સમકાલીન લેખકો સાથેના સંબંધો કેવા હતા, ખાસ કરીને ગાર્સિયા માર્કવેસ સાથેની મિત્રતા અને પછી દુશ્મનાવટ બહુ ચર્ચાઈ છે.
શરૂઆતમાં તો બૂમના બધા લેખકો વચ્ચે ગાઢ મિત્રતા હતી, પણ સમય જતાં, ખાસ કરીને રાજકીય વિચારોમાં મતભેદ થતાં સંબંધો બગડ્યા. માર્કવેસ સાથે તો એમનો એક પ્રસંગમાં જાહેરમાં ઝઘડો પણ થયેલો, જેની ચર્ચા વર્ષો સુધી ચાલી.
ઓ, અને શૈલીની રીતે પણ તેઓ અલગ તલી આવતા હતા. માર્કવેઝ એટલે જાદુઈ વાસ્તવવાદ, અને વર્ગાસ્લિયોસા એટલે શું કહીશું, અત્યાધુનિક વાસ્તવવાદ.
હા, કદાચ એમ કહી શકાય. જ્યાં બીજા લેખકો વાસ્તવિકતામાં જાદુઈ તત્વો ઉમેરતા હતા, ત્યાં વર્ગાસ્લિયોસા વાસ્તવિકતાની જટિલતા અને વિચિત્રતાને પકડવા માટે ફોર્મ અને ટેકનિક સાથે પ્રયોગો કરતા હતા.
એ વાસ્તવવાદ પર આટલો ભાર કેમ મૂકતા હશે?
કદાચ એવું માનતા હશે કે લેટિન અમેરિકાની જે રાજકીય અને સામાજિક વાસ્તવિકતા હતી, સરમુખત્યારશાહી, હિંસા, અસમાનતા, એ પોતે જ એટલી નાટકીય અને અતાર્કિક હતી કે એને રજૂ કરવા માટે અલગથી કોઈ જાદુ ઉમેરવાની જરૂર જ નહોતી. એમનું ધ્યાન હંમેશા રહ્યું કે વાસ્તવિકતાના સ્તરોને, એની ગૂંચવણોને ભાષા અને સંરચના દ્વારા કેવી રીતે ખોલી શકાય.
આજે વર્ગાસ્લિયોસાના વારસાને કઈ રીતે જોવામાં આવે છે? તેઓ બૂમ પેઢીના છેલ્લા દિગ્ગજ છે.
એમનો વારસો જટિલ છે એમ કહી શકાય. એક તરફ સાહિત્યિક પ્રભાવ તો પ્રચંડ છે. એમની જે સંરચનાત્મક મહત્વાકાંક્ષા હતી, જે ટેકનિકલ પ્રયોગો હતા, એણે પછીના ઘણા લેખકોને પ્રભાવિત કર્યા છે. રોબર્ટો બોલાનો જેવા લેખકો પર એમનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે.
અને રાજકીય રીતે એમના વિચારો તો બદલાતા રહ્યા. શરૂઆતમાં માર્ક્સવાદ તરફી, પછી ક્યુબન ક્રાંતિના સમર્થક, અને પછી ધીમે ધીમે ઉદાર લોકશાહી અને મુક્ત બજારના હિમાયતી બન્યા.
હા, અને આ રાજકીય સફરને કારણે તેઓ ખૂબ વિવાદાસ્પદ પણ રહ્યા છે, ખાસ કરીને લેટિન અમેરિકામાં, જ્યાં ડાબેરી વિચારધારાનો પ્રભાવ વધુ રહ્યો છે. એમણે 1990માં પેરુના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પણ લડી હતી, જેમાં તેઓ અલ્બર્ટો ફુજીમોરી સામે હારી ગયા હતા.
તો એમના ટીકાકારો પણ ઘણા છે.
ચોક્કસ, ઘણા લોકો એમને ડાબેરી આદર્શો સાથે દગો કરનાર માને છે, પણ એમના સમર્થકો કહે છે કે આ એમની બૌદ્ધિક પ્રામાણિકતા છે. તેઓ કોઈ એક વિચારધારામાં બંધાઈને નથી રહ્યા. એમના માટે હંમેશા કેન્દ્રમાં વ્યક્તિગત સ્વતંત્રતા રહી છે અને એના પર જે કોઈ પણ વિચારધારા ડાબેરી કે જમણેરી તરાપ મારે એનો એમણે વિરોધ કર્યો છે.
અને એમના જે મુખ્ય વિષયો હતા, સત્તા, દમન, સ્વતંત્રતા, એ આજે કેટલા પ્રાસંગિક છે?
મને લાગે છે કે પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક છે. આજે દુનિયાભરમાં આપણે સત્તાનું કેન્દ્રીકરણ, કટ્ટરવાદનો ઉદય, લોકશાહી સામેના પડકારો, ફેક ન્યૂઝ અને સત્યનું ધોવાણ જોઈ રહ્યા છીએ. વર્ગાસ લિયોસાનું સાહિત્ય આપણને આ બધા વિશે ઊંડાણથી વિચારવા મજબૂર કરે છે.
એમણે નોબેલ વ્યાખ્યાનમાં કહ્યું હતું ને કે વાંચન એ જીવનની અપૂર્ણતાઓ સામેનો વિરોધ છે.
હા, બહુ સરસ વાત કહી હતી. આપણે જે સારા પુસ્તકો વાંચ્યા છે તેના વિના આપણે વધુ ખરાબ સ્થિતિમાં હોઈશું. વાંચન લેખનની જેમ જીવનની અપૂર્ણતાઓ સામેનો વિરોધ છે. સાહિત્ય આપણને વધુ સારા, વધુ સજાગ નાગરિક બનાવે છે.
એમની નવલકથાઓ પરથી ફિલ્મો બનાવવી તો ખૂબ અઘરી રહી હશે, એમની જટિલતા જોતા.
હા, અને એટલે જ બહુ ઓછી ફિલ્મો બની છે જે ખરેખર સફળ રહી હોય. પેલી ધ ટાઈમ ઓફ ધ હીરો પરથી પેરુવિયન ફિલ્મ બની હતી, લા સ્યુદાદ ઇલોસ પેરોસ, 1985. એ ઘણી વખણાઈ હતી.
અને પેલી એન્ડ જુલિયા,
હા, એન્ડ જુલિયા એન્ડ ધ સ્ક્રિપ્ટ રાઇટર પરથી એક અમેરિકન ફિલ્મ બની હતી, ટ્યુન ઇન ટુમોરો, 1990. પણ એ એટલી સફળ નહોતી થઈ. એમાં મૂળ કૃતિનો જે લેટિન અમેરિકન મિજાજ હતો એ ક્યાંક ખોવાઈ ગયો હતો.
પણ ધ ફીસ્ટ ઓફ ધ ગોટનું રૂપાંતરણ સફળ રહ્યું હતું ને?
હા, એ ફિલ્મ 2005 ઘણી શક્તિશાળી હતી. એણે નવલકથાના ગંભીર ટોન, રાજકીય તણાવ અને ભયના માહોલને બરાબર પડદા પર ઉતાર્યો હતો. એમની કૃતિઓની જટિલતા રૂપાંતરણ માટે પડકાર તો છે જ, પણ જે સફળ રૂપાંતરણો થયા છે એ બતાવે છે કે એમના વિષયો સાર્વત્રિક છે.
આપણે આખી વાતચીતમાં એમની ટેકનિક, એમના વિષયો, એમના જીવન વિશે વાત કરી. અંતે પેલી વિશ્વસનીય જૂઠાણાવાળી વાત પર પાછા ફરીએ. વર્ગાસ લિયોસાએ કહ્યું કે કલ્પના આપણને ઊંડા સત્યો તરફ લઈ જાય છે. સમયમાં જેને આપણે પોસ્ટ ટ્રુથ યુગ કહીએ છીએ, જ્યાં સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા ધૂંધળી થઈ રહી છે, ચારે બાજુ નેરેટિવ્સનો મારો છે, ત્યાં આ વિચાર આપણને કઈ રીતે મદદ કરી શકે?
આ ખરેખર બહુ જ મહત્વનો પ્રશ્ન છે અત્યારના સમય માટે. વર્ગાસ લિયોસા આપણને એક રીતે ચેતવે છે. એ યાદ અપાવે છે કે આપણે સતત વાર્તાઓથી ઘેરાયેલા છીએ. પછી એ સાહિત્ય હોય, ન્યૂઝ હોય, રાજકીય ભાષણો હોય કે સોશિયલ મીડિયા પર ફરતી વાતો હોય, આ બધી જ વાર્તાઓ, આ બધા જ જૂઠાણા કોઈક ને કોઈક વાસ્તવિકતા રજૂ કરવાનો દાવો કરે છે.
તો આપણે શું કરવાનું?
એમનો વિશ્વસનીય જૂઠાણાનો ખ્યાલ આપણને શીખવે છે કે આપણે આ વાર્તાઓ પ્રત્યે વધુ સજાગ, વધુ વિવેચક બનવું જોઈએ. આપણે પૂછવું જોઈએ, આ વાર્તા કોણ કહી રહ્યું છે, શા માટે કહી રહ્યું છે, આ વાર્તા કયા સત્યને ઉજાગર કરે છે અને કયા સત્યને છુપાવે છે, કઈ વાર્તા આપણને શક્તિ આપે છે અને કઈ આપણને ગેરમાર્ગે દોરે છે.
એટલે વાર્તાઓને સમજવી, એની પાછળના ઈરાદાઓને સમજવા, એ પણ એક પ્રકારનો પ્રતિકાર છે.
બિલકુલ. વર્ગાસ લિયોસા માટે સાહિત્ય વાંચવું અને લખવું એ માત્ર કળા નહોતી, એ સ્વતંત્રતા માટેની લડતનું એક હથિયાર હતું. અને વાર્તાઓને વિવેક બુદ્ધિથી સમજવાની ક્ષમતા એ આજના યુગમાં આપણી સ્વતંત્રતા અને સમજદારી ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. વાર્તા કહેવાની કળા અને તેને સમજવાની કળા એ ખરેખર પ્રતિકારનું સાધન બની શકે છે.
ખૂબ સરસ વાત. વર્ગાસ લિયોસાએ કહ્યું કે સાહિત્ય એ કાયમી બળવો છે. આજે જ્યારે આપણી આસપાસ માહિતીનો ધોધ વહી રહ્યો છે, ત્યારે કદાચ આજના શ્રોતાઓ માટે એ વિચારવા જેવો પ્રશ્ન છે કે આજના સમયમાં વાર્તાકથનની દુનિયામાં અર્થપૂર્ણ બળવો કોને કહેવાય અને શું આપણે એ બળવાને ઓળખી શકીએ છીએ?
ખૂબ જ વિચારવા જેવો મુદ્દો છે. સમાપન વર્ણન.
સમાપન વર્ણન.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.